શ્રી ગણેશને નમું છું, શ્રી સદગુરુને નમું છું, ભવરોગ દૂર કરનાર તમે ધન્વંતરી છો, ભવરોગના જોરને લીધે ત્રિવિધ તાપે જોર કર્યું છે, હું અને મારોનો બબડાટ વાણી કરે છે, દ્રૈતરૂપ દુઃખ થાય છે, મોઢાની મીઠાશ ગઈ છે અને કડવા વચન બોલાય છે, તાપનું જોર વધવાથી સન્નિપાત થયો છે, વિવેકને લાત મારી કાઢી મૂક્યો છે, ધૈર્ય છોડી વાસનારૂપી વનમાં ભટકાય છે, મનોરથરૂપ કાદવમાં તરફડાય છે, સંકલ્પરૂપ મૃગજળમાં ડૂબાય છે, સ્વર્ગની ટેકરી પર ચડતા લપસી પડાય છે, સ્નેહના કાંટા વાગે છે, લોભરૂપ સુર ભોંકાય છે, પ્રપંચરૂપ ખિલ્લો કંઠમાં ખૂંચ્યો છે, ન ખાવાનું ખવાય છે, ન કરવાનું કરાય છે, સ્ત્રીને છંદે ચલાય છે, ધનના વ્યયના ભયથી શરીર કંપે છે, અંગે પરસેવો છૂટે છે, દેહમાં ભોગનું અભિમાન આવે છે, વિધિની કામારી ફેંકી દેવાય છે, કંઈ નિશ્ચય રહેતો નથી, એકાગ્રતા ભાગે છે, જ્ઞાન શક્તિ ક્ષીણ થાય છે, જડપણામાં આરોટાય છે, વિષયરૂપ પાણી માંગતા થોડા જળથી તરસ મટતી નથી, તેથી એકદમ ઘણું પાણી પીવાય છે, નિરંતર કુપથ્ય કરાય છે, તેથી જીર્ણજ્વર લાગુ પડે છે, ક્ષય શરૂ થાય છે, શરીર ક્ષીણ થયું લાગે છે, ચિંતા વધી ગઈ છે, સુખનો અંશ રહ્યો નથી, મીઠો પરમાર્થ કડવો લાગે છે, કડવા વિષય મીઠા લાગે છે, ભવરોગને દૂર કરવા સત્કથાનો ઉકારો પીવા જતાં દાંત ખીલી બેસે છે, તુલસી શૃંગારતા શ્વાસ બંધ રખાય છે, રોગનો ઉભાર જોઈ વૈદ્ય ધડફડ કરી કૃપા કરે છે, ત્યારે જીવ બચે છે, સુબુદ્ધિરૂપ હોશિયાર વૈદ્ય સદભાગ્યને કૃપારૂપ અમૃત પાય છે કે તરત રોગીનું સમાધાન થાય છે, તે પોતાની મેરે નિત્ય અનિત્ય વિવેકરૂપ ઔષધનો કાળજીથી સેવન કરે છે, તેનાથી જીર્ણ જ્વર ખસતો નથી, તેથી સદગુરુરૂપ વૈદ્ય રસ પ્રચાર કરે છે, અક્ષર રસની અર્ધ માત્ર આપે છે કે તરત તે રોગ દૂર થાય છે અને તે અક્ષય થાય છે, વૈરાગ્યરૂપ ચોકીદારને રાખી બ્રહ્મ સાથે અનુસંધાનરૂપ પથ્ય પરાવે છે કે ભવરોગ મટે છે, પ્રબળ ક્ષુધા ઉગડે છે તે ભગવદ્ ચિંતનરૂપ ધાણી તથા વર્ણાશ્રમ ધર્મરૂપ ચણા અહમ સોહમરૂપ ગોર સાથે મેળવી ખાઈ જાય છે, કર્મો કર્મના લાડુ ખાય છે અને અહમ બ્રહ્માસ્મી રૂપ પકવાન ખાઈ માયાની પાછળ દોડે છે કે તે ભોગો દોડે છે કે તે ભાગી જાય છે અને સ્વ આનંદથી તે પુષ્ટ થાય છે, હે સદગુરુજી તમે એવા વૈદ્ય છો, તમે મને નિરોગી કર્યો તેથી તમારે શરણે જવા આવું, ત્યાં હું તું પણ જાય છે, જીવગ્રંથી તૂટી આત્મારામ થવાય છે, શ્રી ભગવાન કહે છે પૂર્વ વેદમાં વર્ણ આશ્રમનું મેં જ નિરૂપણ કર્યું હતું, નારદ પંચરાત્રાદિ ગ્રંથમાં જે વૈષ્ણવ ધર્મ કયો છે તેને જ હું ઉપાસનાનું રહસ્ય માનું છું, પોતાના વર્ણાશ્રમ ધર્મનું આચરણ કરવું તે સ્વધર્મ છે, પરધર્મના આચરણથી દુઃખ ઉપજે છે, કર્મ ચાર પ્રકારના છે, નિત્ય નૈમિત્તિક કામ્ય અને પ્રાયશ્ચિત, આ કર્મ આચરણમાં વૃત્તિ સાવધાન રાખવી, નિત્ય અને નૈમિત્તિક કર્મનું આચરણ વિધિ પ્રમાણે કરવું આવશ્યક છે, ફળની આશા છોડી શાસ્ત્રોક્ત વિધિથી તેનું આચરણ કરવું, કર્મયો કામ્ય કર્મનો સંપૂર્ણ ત્યાગ કરવો, અંતરમાં કામના હોય અને બહારથી વિરક્તિ દેખાડવી તે વિટંબડા છે. કામના ઘણી હોય ત્યારે નિષિદ્ધ કર્મ આચરણ થાય છે. જ્યાં કામના જ સમૂર છેદાય છે ત્યાં નિષિદ્ધ કર્મ આપોઆપ અસ્ત પામે છે. ભક્તને કામ્ય કે નિષિદ્ધ કર્મની કથાનો સ્પર્શ થતો નથી, તેમજ પ્રાયશ્ચિત પણ હરિનામ આગળ ઊભી પૂંછડીએ ભાગે છે. હરિનામમાં કોટ્યવિધિ પ્રાયશ્ચિત્તોનું સામર્થ્ય છે. નિત્ય અને નૈમિત્તિક કર્મ પ્રભુને અર્પણ કરવાથી તે પરમાર્થ પ્રાપ્તિમાં સાધનરૂપ થાય છે. વર્ણાશ્રમ પ્રમાણે ધર્મ આચરવામાં ફળની અભિલાષા છોડી તે સર્વ મને અર્પણ કરવાથી તે સફળ થાય છે. જેનું મન કૃષ્ણમાં સ્થિત છે તેના જ કર્મ નિષ્કામ છે, અને તેના જ કર્મ મને અર્પણ થયા જાણવા, કુળધર્મ માટે મારી જ ઉપાસના કરવી, મને વર્ણ અને આશ્રમનો અધ્યક્ષ જાણી કર્મમાં મારી જ એક અભિલાષા રાખી તેનું આચરણ કરવું, હે ઉદ્ધવ, કર્મના આદિ અને અંતમાં અવિનાશી ચિત્તમાં રાખવાથી સર્વ કર્મ નિષ્કર્મ થાય છે એમ ખાતરીથી જાણ. એ પ્રમાણે જે સ્વધર્મનું આચરણ કરે છે તે વિષયમાં ઉદાસીન હોવો જોઈએ તેને ઓળખવાનું એ જ લક્ષણ છે. વિષયો પર તેમની જરા પણ પ્રીતિ હોતી નથી, પરંતુ જે આયુષ્યને કામનાની સિદ્ધિ માટે ધન ધાન્યની સમૃદ્ધિ વધારવા સંકલ્પ કરી કર્મ આરંભે છે તે સ્વધર્મના નિમિત્તે મનોરથની જ ઉપાસના કરે છે. વૃક્ષઝરમાં ભાત કેરા વગેરે પાકે નહીં તેમ વિષયની ઈચ્છા છે ત્યાં સુખરૂપવર આવે નહીં, એવા કર્મ તે કર્મ જ નથી, તે કરવાથી સિદ્ધ થશે નહીં, તેવા કર્મમાં ઘણા વિઘ્ન પડવાથી તે નાશ પામે છે. ત્રણેય વેદ જાણનાર અને યજ્ઞ કરવામાં કુશળ એવા સ્વર્ગ આદિ ફળની આશાથી કર્મ કરવાથી પતન થાય છે. સ્વર્ગને તૃણવત માનનારને વૈરાગ્ય સહજ ડર થાય છે. તે વિશ્રાંતિનું ઘર છે, તે વિચારની મૂર્તિ જ છે. આવો વિચાર કરીને વિવેક દ્રષ્ટિથી જોતા સ્વર્ગો આદિ સર્વ વિષય મિથ્યા ભાસે છે. હે જગન્માન્ય ઉદ્ધવ, તે મિથ્યા તત્વની વાત હવે સાંભળ. સ્વપ્ન અને મનોરથ કેવળ મનના જ વિલાસ છે. નિંદ્રાના પદાર્થ જાગ્રત થતાં જ મિથ્યા જણાય છે, તેમ કામના ને ઇન્દ્રિયોની વિષયમાં આશક્તિ મિથ્યા થાય છે. છતાં તે બુદ્ધિમાં વસી મિથ્યા દ્વૈત ભાવ ઉત્પન્ન કરે છે. ધનલોભી માણસને છીપ પણ રૂપા જેવી જણાય છે. સ્વપ્નમાં પોતાને મૃત જુએ છે, પણ જાગ્રત થતાં તે મિથ્યા જણાય છે, તેમ સ્વરૂપની જ્ઞાનરૂપી જાગૃતિ પ્રાપ્ત થતાં જ જન્મને મરણ તથા ભેદભાવ કે દ્વૈતભાવ મિથ્યા જણાય છે. ભેદભાવ ટાળવાનું તથા આત્મ સાક્ષાત્કાર કરવાનું સરળ સાધન નીચે પ્રમાણે છે. ચિત્તમાં વાસનાના બળને લીધે ભેદભાવ રહે છે, તે વાસના ટાળવા નિત્ય અને નૈમિત્તિક કર્મ આચરી તે મને અર્પણ કરવા, જે મારા ભજનમાં લાગ્યો છે તેને કામ્ય કર્મ છોડી દેવા, પ્રત્યેક કર્મ મને અર્પણ કરવાથી ચિત્ત નિર્મળ થશે. ચિત્ત નિર્મળ થતાં વિવેક અને વૈરાગ્ય પ્રાપ્ત થશે. વૈરાગ્ય દઢ થતાં સત્વગુણ પ્રબળ થશે અને ચિત્તમાં સ્થિતિ થશે. તે સ્થિતિ પ્રાપ્ત થતાં જેને કર્મની ક્રિયા ગમે નહીં તેણે સર્વ કર્મનો ત્યાગ કરી સંન્યાસ લઈ બ્રહ્મ જ્ઞાનમાં મસ્ત રહેવું. શ્રવણ કીર્તન અને સ્વધર્મના આચરણથી ચિત્ત નિર્મળ થાય છે, તેથી મારા ભક્તને કર્મ બાંધતા નથી. બ્રહ્મ જ્ઞાનનો મુખ્ય તાત્પર્ય આ જ છે. વૃત્તિ શાંત થવા માટે અહિંસા સત્ય આદિ ધર્મનું પાલન કાળજીથી નિરંતર કરવું. આ ધર્મના પાલનથી વૃત્તિ નિર્મળ થશે, ગુરુની ભક્તિ કરવામાં અત્યંત પ્રેમ થશે. ઉપનિષદના સિદ્ધાંત પ્રમાણે સદગુરુ સિવાય બ્રહ્મ જ્ઞાન કદી પ્રાપ્ત થાય નહીં. ઉપનિષદ સર્વમાં શ્રેષ્ઠ પ્રમાણ છે. આંખનું તેજ સારું હોવા છતાં સૂર્યના પ્રકાશની સહાયતા સિવાય કંઈ દેખાતું નથી. હોળીમાં સમર્થ મનુષ્યો બેઠા હોય છતાં સુકાની સિવાય પાર જવાતું નથી. જમીન વરસાદથી ભીંજાય હોય, ઘરમાં બીના ટોપલા ભરેલા હોય છતાં અનુભવી ખેડૂત તેને વાવશે તો જ સારો પાક આવશે. રત્ન પોતાને મળે પણ તેની કિંમત જવેરી જ કરશે, તેમ આત્મ સ્વરૂપ હાથમાં જ છે પણ સદગુરુ પર શ્રદ્ધા રાખવાથી તેની પ્રાપ્તિ અનુભવમાં આવે છે. મીઠું સમુદ્રમાં પડે કે સમુદ્ર રૂપ બની જાય છે, અને દીવો દાવાનળમાં પ્રવેશ કરે કે દાવાનળ રૂપ થાય છે, તેમ બ્રહ્મજ્ઞાની ગુરુ બ્રહ્મરૂપ જ છે. ઘીની બાવલી અને ઘીમાં ભેદ નથી, તેમ એવા સદગુરુ અને બ્રહ્મમાં ભેદ નથી. મોટું ભાગ્ય હોય ત્યારે જ એવા સદગુરુના દર્શન થાય છે. એવા સદગુરુના લક્ષણ ઘણા છે, પણ શાંતિ એ મુખ્ય લક્ષણ છે. શાંતિ એ જ સમાધાન છે. શાંતિ તે જ બ્રહ્મજ્ઞાન છે. ગુરુની શોધ કરવામાં જેનું મન રાત દિવસ પરોવાઈ રહ્યું છે તેને ગુરુની પ્રાપ્તિ થાય છે. સૂતા બેસતા ખાતા પીતા વગેરે સર્વે ક્રિયામાં જેને ગુરુનું સ્મરણ રહે છે તેની ગુરુ પર ખરી પ્રીતિ છે. સાધનમાં ઉત્સુકતા પણ મુખ્ય સાધન છે. જેને ગુરુચરણમાં પ્રીતિ છે તેને મોક્ષ સુખ પગ પડે છે. ત્યાર પછી શ્રીકૃષ્ણએ ઉદ્ધવને શિષ્યના લક્ષણો સમજાવ્યા. જેમ માછલું ઘરમાં સપડાવાથી તડફડે છે તેમ શિષ્યને માન સન્માન સંકટરૂપ લાગે છે. સન્માનમાં આદર બુદ્ધિ થવાથી તે અભિમાન દઢ થશે એમ માની શિષ્ય દીન રહે છે. નામ રૂપાત્મક જગતમાં સર્વાત્મ ભાવ અનુભવવા માટે જે જે ઉપાય છે તે કરે છે, છતાં પોતાને કોઈ ઓળખે નહીં એમ ઈચ્છા રાખે છે. ચોર પૂંઠ પકડતા ધનવાન સંતાય છે, તેમ તે દેહની ઉપેક્ષા કરી માન મળે છે ત્યાંથી ભાગે છે. અહમ મમતા ટાળવામાં માનને તે બંધનરૂપ માને છે. જેને અહમતા ડર છે તે જ માનની ઈચ્છા રાખે છે. જે સન્માનની ઈચ્છા કરે છે તે અપમાન સહન કરી શકશે નહીં, તેનું દેહ અભિમાન ટકશે નહીં, તેને અર્થનો લોભ થશે અને મમતા વરખશે. શિષ્યનું પ્રથમ લક્ષણ નિર્માનિત્વ છે. બીજું લક્ષણ નિર્મત્સરત્વ છે. જ્ઞાનનો મત્સર છે તેને જ્ઞાનીઓ સાથે દ્વેષભાવ રહે છે અને તે દેહ અભિમાનનું ઘર બને છે. તેને જીતવો જીવ માટે અશક્ય છે. વિશ્વામિત્રે પોતાનું અપાર તપ ખર્ચીને પ્રતિસૃષ્ટિ નિર્માણ કરી, એટલું તેના મનમાં અભિમાન હતું. દુર્વાસાએ જ્ઞાનના અભિમાનના લીધે અમરીશ રાજાને વ્યર્થ શ્રાપ દીધો હતો. હે ઉદ્ધવ, સર્વ અભિમાનમાં જ્ઞાનનું અભિમાન જવું કઠણ છે. વશિષ્ઠ અને વિશ્વામિત્ર જેવા પણ તેમાં સપડાયા છે. મત્સરને લીધે પંડિતો ક્રોધાવિષ્ટ થઈ બીજા પંડિતની નિંદા કરે છે. નિંદારૂપ વાઘબાણ દુર્જનને વિંધે છે. શિષ્ય પોતાની નિંદાને હિતકર માની કોઈનો દ્વેષ કરતો નથી. જે જે નિંદા કરે છે તે પાપરૂપ મર ધુવે છે એમ માની તે નિંદામાં હિત જુએ છે. એવા વિચાર રાખી જે કોઈની સાથે દ્વેષ કરતો નથી તે નિર્મત્સર છે. શિષ્યમાં ત્રીજો ગુણ દક્ષતા છે. ગુરુની આજ્ઞા પાળવામાં તે પોતાનું હિત સિદ્ધ કરવામાં તત્પરતા તે દક્ષતા છે. સાવધાનતારૂપી ભાસ્કર ઉદય પામતા જ નિંદ્રા અને તંદ્રારૂપી અંધારું રહેતું નથી. ધારણારૂપ દિવસે શિષ્યને ધૃતિરૂપ મધ્યાહન વર્તે છે અને તેના પ્રકાશમાં સમ દમ આદિ પાછળ રહેતો નથી અને ભક્તિ પંથમાં સહજ ગતિ થાય છે. આત્મબોધ રૂપી પ્રબર નજીક આવે છે. આત્મબોધરૂપી પરબ નજીક આવે છે અને પથિકની તૃષા છીપાય છે. તે સીધે રસ્તે લાગી જાય છે. હે ચતુરુદ્ધવ સાંભર, મનમાં પોતાના કાર્યમાં આરસ આવે નહીં અને વિલંબ સહન થાય નહીં તેનું નામ દક્ષતા. દેહને નશ્વર અને વિષ્ટાદિ ઘાંસડી માનવાથી અહમભાવ જાય છે ત્યારે સો અહમભાવ દઢ કરી શિષ્ય અહમ મમતા ટારી ચોથો ગુણ પ્રાપ્ત કરે છે. ગુરુને માતા પિતાથી પણ અધિક માને ગુરુની સેવાને તે નિત્ય કર્મ અને સ્વધર્મ સમજે છે. ગુરુને તે આત્મા રામ માને છે અને તેમના પર તે પ્રેમ વધારે છે. ગુરુને જીવપ્રાણ માનવા તે શિષ્યમાં પાંચમો ગુણ છે. શિષ્યમાં ચંચળતા ન જોઈએ. ગુરુના ચરણમાં જેનું ચિત્ત નિશ્ચલ રહે છે તે જલ્દી પરમાર્થ સાધી શકે છે. નિશ્ચલતા અને પોતાના સ્વાર્થમાં જિજ્ઞાસા પરમાર્થને ત્વરિત સિદ્ધ કરાવે છે. દીવો દીવાને લગાડતા જ તે રૂપ થાય છે. તેમ નિશ્ચલ થઈ જે ગુરુને શરણે જાય છે તે તત્કાર તદ્રુપ થાય છે. શિષ્યમાં નિશ્ચલપણું એ શ્રેષ્ઠ છઠ્ઠો ગુણ છે. તેનાથી જ દેહના છ વિકાર ટરે છે. ગુરુ કૃપાથી શિષ્યને દેહમાં અહમબુદ્ધિ રહેતી નથી. તેથી દેહના વિકાર શિષ્યોને બાધતા નથી. વિષયમાંથી ચિત્ત કાઢી રાત દિવસ પરમાર્થની સિદ્ધિમાં મચ્યા રહેવું ને પરમાર્થનું સ્વરૂપ પૂર્ણ રીતે જાણવાની અત્યંત ઉત્સુકતા રાખવી તેને જિજ્ઞાસા કહે છે. જિજ્ઞાસા રાખી પરમાર્થમાં અતિ પ્રીતિ રાખવી એ શિષ્યમાં સાતમો ગુણ છે. ગુરુ ઘણાને છાયા સમાન છે અને શિષ્યને સાક્ષાત માતા સમાન જ છે. ગુરુના જે જે દાસ છે તેને ગુરુ સમાન માની તેમની સાથે ઘણા વિવેક અને આદરથી વર્તવું શિષ્યે કનિષ્ઠ તથા દીન ગુરુ ભાઈમાં જે ઉત્તમ હોય તે ન જોતા તેના પર દોષારોપણ કરવું તે અસૂયા છે. કોઈના ઉત્તમ ગુણને મિથ્યા દૂષણ લગાડી તેના જ્ઞાનની કિંમત ઓછી કરવી તે અસૂયા છે. મોઢે વખાણ કરે, ચરણમાં પડે અને પાછળ છર કરે તે અસૂયા છે. યોગ્ય શિષ્ય ઉત્તમ મધ્યમ કે પ્રાકૃત જેને મળે તેને નમે છે પણ કોઈને છર કરતો નથી. એવો શિષ્ય અસૂયા રહિત છે અને તે તેનામાં આઠમો ગુણ છે. આ આઠ રત્નની મારા જેના હૃદય કમરમાં સદા છે તે ગુરુની કૃપા પ્રાપ્ત કરે છે. સત્ય અતિ મધુર સાંભળતા આહલાદ કરે એવું તથા હિતકર વચન બોલવું તે નવમું લક્ષણ છે. યોગ્ય શિષ્ય અતિ વિનયથી એકાંતમાં પ્રશ્ન કરે છે, પોતાની યુક્તિને મહત્વની માની તથા જુદા જુદા મત વગેરેનું ખંડન મંડન કરી તે મિથ્યા બકવાદ કરી પોતાની વિદ્વતા દેખાડવાનો ડોર કરતો નથી. પરિપક્વ વિચાર કરી અમૃત જેવા પ્રેમથી ટૂંકમાં તે પ્રશ્ન કરે છે. મિથ્યાવાદરૂપ અપક્વ તુરા તીખા કડવા ફર ડીચકામાંથી તોડી ફેંકી દઈ છર કપટ છોડી તે નિંદારહિત શબ્દ બોલે છે. તે વ્યર્થ આશંકા કરતો નથી, ઉપહાસ કરતો નથી, તેમ કંઈ પણ યથાર્થ સમજ્યા વગર માત્ર હાજી હા પણ કર્યા કરતો નથી. તે શબ્દ જ્ઞાનનો આડંબર કરતો નથી, અભિમાની વચન બોલતો નથી, તદ્દન મૌન પણ રહેતો નથી, મહાવેગથી કે ઉદ્વેગથી બોલતો નથી. સદા તે ગુરુનું ચિંતન કરે છે અને જે ગુરુ કહે છે તે સત્ય માની તેમાં અત્યંત શ્રદ્ધા રાખી તે કૃતિમાં મૂકે છે. સત્ય અતિશય મધુર સાંભળવામાં આહલાદક સર્વને હિતકર એવી મીઠી હરિકથા તે કહે છે. સદગુરુની પ્રાર્થના વખતે પણ તે વધારે બોલતો નથી. આત્મસ્વરૂપનો અનુભવ લેવા માટે માત્ર ઓમ આ એક અક્ષર વિશે જ વિચાર કરે છે. આ પ્રમાણે આ નવરત્નનું પદક જે શિષ્ય હૃદયમાં ધારણ કરે છે તે સદગુરુની કૃપા મેળવી સ્વરાજ્યના મુકુટમણી સમાન ઝરકે છે. પોતાના દુઃખનું નિવારણ કરી આત્મસુખ અનુભવવા શિષ્ય વિવેક સિદ્ધ કરે છે. સ્ત્રીને પુરુષના દેહમાં આત્મસુખ સમાન છે. સ્ત્રીને પુરુષ આ બહારનો ભેદ છે, વ્યૂહના આત્મામાં ભેદ નથી. એક આત્માને બીજા આત્મા નથી, એક આત્માને બીજા આત્મા નથી. સર્વત્ર એક આત્માને જોઈ ઉદાસીન થઈ દ્વૈત ભાવ છોડી એક અદ્વૈત ભાવમાં જ તે સુખ માને છે. સંસારમાંથી સુખ લેવા જતાં ઉલટું દુઃખ જ હાથ લાગે છે. સંસારમાં સુખ હોત તો સંકાદિક સંસાર શા માટે છોડત? દ્વૈત ભાવ એ જ દુઃખનું મૂળ છે. સર્વત્ર અદ્વૈત ભાવ આત્મા ભાવ એ સુખનું સાધન છે. એમ દઢ વિવેક રાખી ગુરુચરણનું શરણ લઈ શિષ્ય ભજનમાં અતિ આદરથી વર્ગે છે, દેહ જ મારો નથી તો પછી દેહના સંબંધી સ્ત્રી પુત્ર સ્વજન મારા ક્યાંથી હોઈ શકે? ઘર ક્ષેત્ર તથા ધન ધાન્ય સમૃદ્ધિ અને પુત્ર કલ્ત્ર મારા ક્યાંથી હશે? તે સર્વમાં મમત્વ બાંધવું તે મિથ્યા બુદ્ધિ છે, એમ તે સદા વિવેક રાખે છે. સ્થૂળ અને સૂક્ષ્મ દેહથી આત્માને ભિન્ન માની શિષ્ય દેહાતીત થઈ સંસારમાં રહે છે. બેઉ દેહની ક્રિયા કરતી વખતે બેઉ દેહથી પોતાનું ભિન્નપણું હંમેશા જીવને સુરે જ છે, છતાં તેને સમજાતું નથી. મારી આંખ દુખે છે, મારો પગ ભાંગ્યો છે એમ કહેવાય છે, હું ભાંગ્યો એમ કોઈ કહેતું નથી, છતાં ભ્રાંતિને લીધે પોતાની દેહ અતીત અવસ્થા પોતાનું ખરું સ્વરૂપ છે તે ભૂલી જવાય છે. દેહ દ્રશ્ય છે, દેહ જડ છે, આત્મા સ્વયં પ્રકાશ છે. દ્રશ્ય દ્રષ્ટાથી ભિન્ન જ હોય અને જડ દેહને ચેતન આપનાર પણ દેહથી ભિન્ન હોવો જોઈએ, એવી રીતે આત્માની વિલક્ષણતા છે. ચારવાક મનને આત્મા માને છે, આત્મા દેહથી ભિન્ન નથી એમ તે માને છે. તેથી તે કહે છે કે જીવન છે ત્યાં સુધી યથેચ્છા વિષય ઉપભોગ કરી મોજ ઉડાવવી, મૃતદેહ એકવાર બની ગયો ખલાસ, જીવને પુનર્જન્મ નથી, એવો ચારવાકનો મત છે. પણ મન 11મી ઇન્દ્રિય છે અને ઇન્દ્રિય જડ છે તેથી મન આત્મા નથી. સંસારમાં મનનું ચાતુર્ય જણાય છે પણ તે ખરેખર તેનું નથી. શસ્ત્રના એક ઘાથી લોખંડનો સળિયો તોડાય છે પણ તે બળ શસ્ત્રનું નથી, પણ શસ્ત્ર ધરાવનાર સુરાનું છે. લોખંડ અગ્નિના સંગથી રાતું ચોર થાય છે ને તેમાંથી જ્વાળા નીકળે છે, તે બળ લોહનું નથી. તેમ ચૈતન્ય લોહના જેવા જળ મનમાં પ્રકાશી તેની પાસે ક્રિયા કરાવે છે. સૂર્યના કિરણોનો સંયોગ થતાં જેમ સૂર્યકાંત મણિમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે, તેમ આત્માના પ્રકાશથી મન તપ્ત રતાથી વર્તે છે. મન આત્માને આધીન છે અને પરતંત્ર છે. આત્મા કોઈને આધીન નથી. પ્રત્યક્ષ મારું મન એમ સર્વ કહે છે. હું મન એમ કોઈ કહેતું નથી. તેથી પણ આત્માનું અને મનનું ભિન્નપણું સિદ્ધ થાય છે. પોતે મનનો સાક્ષી હોવાથી મનથી જુદો છે એવી રીતે બેઉ દેહથી પોતાને ભિન્ન માની શિષ્ય આત્મજ્ઞાન સાધ્ય કરે છે. તેથી દેહાત્મા બુદ્ધિનું છેદન થાય છે. દેહાત્માવાદીને ઉપાધિ સત્ય મનાય છે, તેને જ શિષ્ય મિથ્યા માને છે. પોતે બુદ્ધિ પણ નથી. દેવમાં શ્રેષ્ઠ બ્રહ્મા કલ્પની શરૂઆતમાં મૂઢ થઈને કંઈ ક્રિયા કરી શક્યા નહીં. તેમની બુદ્ધિ જળ હોવાથી તે મારા પ્રકાશ સિવાય સૃષ્ટિ સર્જી શક્યા નહીં. જેટલા દેવ છે તેને હું પ્રકાશું છું, તેને મનથી હું ભિન્ન છું. તેમ હિરણ્યગર્ભ કે બ્રહ્માંડના સૂક્ષ્મ દેહથી પણ હું ભિન્ન છું. હિરણ્યગર્ભની ઉપાસનાથી આત્મસ્વરૂપ પ્રાપ્ત થતું નથી. તે જ વિલક્ષણતા જાણી તેને ભિન્ન જાણવા. અગ્નિ કાષ્ઠમાં વસે છે તેથી તે કાષ્ઠ થતો નથી. તેમ આત્મા દેહમાં વસવાથી દેહ થતો નથી. કાષ્ઠની સાથે કાષ્ઠને ઘસવાથી અગ્નિ પ્રગટ થઈ કાષ્ઠને બારે છે. તેમ બ્રહ્મજ્ઞાનનો પ્રકાશ થાય છે તે દેહ ભાવના ભરી જાય છે. એક ઠેકાણે હોવા છતાં દાહકને તે દાહ્ય ભિન્ન છે. બ્રહ્મજ્ઞાનનો પ્રકાશ થાય છે કે દેહ ભાવના ભરી જાય છે. એક ઠેકાણે હોવા છતાં દાહક અને દાહ્ય ભિન્ન છે. તેમ પ્રકાશ્યથી પ્રકાશનાર ભિન્ન છે. અગ્નિ કાષ્ઠમાં વ્યાપક છે છતાં કાષ્ઠના યોગે તેને નામરૂપ જન્મ વગેરે વિકાર પ્રાપ્ત થાય છે. તેમ આત્મા નિત્ય અને વ્યાપક હોવા છતાં દેહ યોગે તેમાં ભ્રમથી દેહના વિકાર જણાય છે. આ જ દ્રષ્ટાંતમાંથી આત્માનું નિત્યત્વ, અનાદિત્વ, વિમુક્તત્વ, એકત્વ ઇત્યાદિ સિદ્ધ થાય છે એમ ભગવાન કહે છે. કાષ્ઠના જુદા જુદા ગુણ અગ્નિના છે એમ જગતમાં પ્રત્યક્ષ કહેવાય છે, પરંતુ ખરેખર અગ્નિ તેનાથી અલિપ્ત છે. કાષ્ઠના મંથનથી અગ્નિ પ્રગટે એટલે તેનો જન્મ થયો કહેવાય, અને કાષ્ઠના આકારે અગ્નિ ત્રિકોણ વર્તુળ કે વક્ર નાનો મોટો કહેવાય છે. અગ્નિના મોટા ભડકા નીકળે છે. અગ્નિની લીલી ભૂરી લાલ જ્યોત જણાય છે. તે અગ્નિમાં કાષ્ઠના જ ગુણદોષ કહેવાય છે. કાષ્ઠના નાશથી અગ્નિનો નાશ થયો કહેવાય છે. તેમ અજન્મા નિત્ય અને અવ્યય આત્મા જન્મરૂપ વિકાસ વગેરે દેહના ધર્મ તેના સંબંધને લીધે મિથ્યા મનાય છે. અગ્નિને કાષ્ઠનો સંયોગ સિદ્ધ થયે કાષ્ઠના ધર્મ અગ્નિને આવ્યા એમ મનાય છે, પણ નિત્ય શુદ્ધ અવિકારી આત્માને દેહસંગ કેવી રીતે થાય? આત્મા અને દેહનો સંગ થાય છે એમ કહેવું જ મિથ્યા જણાય. હે ઉદ્ધવ, માયાના સકર ગુણ પુરુષોત્તમને આધીન છે. શાસ્ત્રોએ તેને જુદા જુદા નામો આપેલા છે. પુરુષ જે જે ઉપાધિ અંગીકાર કરે છે તે પ્રમાણે જુદા જુદા નામ અને ધર્મ તેમાં આરોપિત થાય છે. ઉત્પત્તિ ધર્મને લીધે બ્રહ્મા સ્થિતિ કરનાર તરીકે વિષ્ણુ, એવી રીતે જુદા જુદા નામ શાસ્ત્ર એક જ પુરુષને જુદી જુદી ઉપાધિ યોગે આપે છે. માયાથી જુદા જુદા કાર્ય થાય છે. માયા જીવ પાસે જુદા જુદા કાર્ય કરાવવા અને તેને સંસારી કરવા મિથ્યા બ્રહ્મ વધારે છે. જેમ પાણીમાં ચંદ્ર દેખાય છે તેમ ચૈતન્ય પુરુષ માયામાં પ્રતિબિંબિત થાય છે, એટલે જીવ નામથી ઓળખાય છે. માયાને વશ થઈ પ્રથમ અહમ ભાવરૂપ આભાસ થાય છે, તેને લીધે લિંગ દેહને વાસનાની આશક્તિ વર્ગે છે. વિષય ભોગના દડ મૂળરૂપ લિંગ દેહ બરવાન થતાં સ્થૂલ પંચભૂતમાંથી સ્થૂલ દેહ પ્રાપ્ત થાય છે. ઉભય દેહ વરગતા આત્મબુદ્ધિ દડ થાય છે અને અહમ મમતા વધે છે. પોતાનું ખરું સ્વરૂપ ભૂલી પોતે જ આનંદના ભાસમાં લુપ્ત થઈ પાપ પુણ્યરૂપ બેડીમાં સપડાય છે. દેહ અધ્યાસને લીધે વર્ણ આશ્રમ ધર્મ સ્વીકારે છે. ચક્રવર્તી રાજા પોતાના મંદિરમાં સુખસૈયામાં સૂતો છે, છતાં સ્વપ્નમાં પોતે ભિખારી છે એમ માની અંત્યજને ઘેર ભીખ માગવા જાય છે અને એક ટુકડા માટે નીચને રાજા કહી બોલાવે છે. તેમ અવિદ્યારૂપ નિંદ્રામાં પોતાનું સ્વરૂપ ભૂલી જઈ પુરુષ પોતાને દેહી, દીન, શ્રીમંત, જ્ઞાની વગેરે માને છે અને ઘણા સંકલ્પના વમરમાં પડી જંપીને બેસતો નથી. ત્યાં દેવયોગે સદગુરુને શરણે જવાથી અવિદ્યારૂપ નિંદ્રામાંથી જાગ્રત થઈ શિષ્ય બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરે છે અને સંસાર બંધનનું કારણ માયા જ છે તેને તોડી નાખવાનું તીવ્ર શસ્ત્ર બ્રહ્મજ્ઞાન જ છે. એટલે કાંટાથી કાંટો કાઢી નાખવાથી સર્વ દર્દ દૂર થશે. અવિદ્યા જીવને બદ્ધ કરનારી છે અને બ્રહ્મવિદ્યા તે બંધનો છેદ કરનારી છે. હે ઉદ્ધવ, આ બંને વિદ્યા તને સવિસ્તાર કહી એના મહત્વનો વિચાર હવે સ્વસ્થ ચિત્તે સાંભળ. હે ઉદ્ધવ, જિજ્ઞાસા દૃઢ કરી નિત્ય અનિત્યનો વિવેક શીખવો. જેટલું અસત્ય અને નાશવંત તેટલું અવિદ્યાનું કાર્ય સમજવું, તેને જ પરમ બાધક સમજી તેનો છેદ કરવા બ્રહ્મ વિદ્યા શીખવી. આ વિદ્યાના યોગે દેહમાં જે ઉઠસ્થ છે તે જ પોતે છે એમ અનુભવ થશે. વસ્તુ કે બ્રહ્મા દૂર નથી, તે કાર્યને કારણના સંઘાતમાં વ્યાપ્ત હોવા છતાં અલિપ્ત અને નિત્ય મુક્ત છે એમ અનુભવમાં આવશે. સર્વવિદ્યા સંપાદન કરી આત્માનું અનુસંધાન રાખતા શીખી બંને દેહના મિથ્યાપણાનો નિશ્ચય કરી પોતે અલિપ્ત થઈ આત્મા સ્વરૂપે રહેતા શીખવું. સ્થૂળ દેહ નશ્વર હોવાથી મિથ્યા છે, સૂક્ષ્મ દેહ વાસનામય હોવાથી કલ્પિત છે તેથી પણ મિથ્યા છે. બાકી નિર્વિકલ્પ આત્મા રહ્યો તે પોતે છે. આકાશમાં વાદળા એકઠા થાય છે, વર્ષો કાળમાં વરસાદ વરસાવી વેરાઈ જાય છે, એટલે સ્વચ્છ આકાશ પાછું બાકી રહે છે. તેમ દેહમાં અવિદ્યાના યોગે દઢ થયેલી દેહાત્મા બુદ્ધિ વિવેકથી વેરાઈ જતા પોતે શુદ્ધ સ્વરૂપે બાકી રહે છે. આજ્ઞાના પ્રકાશનું તેજ સૂર્યને કેમ દેખાય તે જ પ્રમાણે બ્રહ્મવિદ્યાનો ઉદય થતાં દેહનું સત્યત્વ ક્યાંથી ટકે? હે ઉદ્ધવ, તું જો એવી શંકા કરીશ કે દેહનો આશ્રય કરીને જો બ્રહ્મવિદ્યા વધે છે તો પછી તે જ પોતાનું ઉત્પત્તિ સ્થાન જે દેહ તેનો જ નાશ કેમ કરશે? એનો જવાબ હું તને અગ્નિની ઉત્પત્તિનો દ્રષ્ટાંત આપી કહું છું. બે લાકડાને ઘસવાથી તેમના ઘર્ષણથી અગ્નિ ઉત્પન્ન થાય છે અને તે તે કાષ્ટોને બારીને અગ્નિરૂપે પ્રજ્વલિત થાય છે. તેમ ગુરુ શિષ્યના સંવાદરૂપ મંથનથી બ્રહ્મવિદ્યા ઉત્પન્ન થાય છે. નીચેની અરણી સદગુરુરૂપ અને ઉપરની અરણી શિષ્યરૂપ છે. ઉપદેશરૂપ રવૈ અને સંવાદરૂપ મંથનમાંથી બ્રહ્મજ્ઞાનરૂપ અગ્નિ પ્રગટે છે અને તે અવિદ્યાને ટારે છે. પછી કાર્ય, કર્મ, કર્તા, જ્ઞાન, જ્ઞેય, જ્ઞાતા વગેરે ત્રિપુટી રહેતી નથી અને માયાના પ્રભાવથી થતું સંસારનું દુઃખ દેખાતું હતું તે જઈ આત્મસુખ અનુભવમાં આવે છે. મંથનમાં આરસ કરવાથી અનર્થ થાય છે અને આઠે પ્રહર મહેનત કરવાથી અને ગુરુના વચનનું સાવધાન થઈ અનુસંધાન રાખવાથી બ્રહ્મજ્ઞાન પ્રગટે છે. પછી અગ્નિનું રહસ્ય દર્શાવતા કહે છે, આત્મમાયામાંથી નીકળવા માટે શિષ્યમાં ચતુરાઈ, સૂક્ષ્મ બુદ્ધિ અને દેવી સંપત્તિ જોઈએ છે. શિષ્ય મુક્ષુ અને અધિકારી હોય, અપરોક્ષ જ્ઞાનમાં નિપુણ હોય અને ગુરુના વચન પર શ્રદ્ધા રાખે તો ગુરુની કૃપાથી થોડા જ કાળમાં તે આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે. આત્મજ્ઞાનમાં સ્થિત થતાં ગુણના કાર્ય ગુણમાં સમાઈ જાય છે. રજોગુણ અને તમોગુણનું સત્વગુણ પ્રાસન કરી જાય છે. હું બ્રહ્મ છું એ ભાવ પણ ક્ષીણ થાય છે. દેહનું દેહપણું જતું રહે છે એટલે દ્વૈત ભાવ જાય છે અને ક્ષણે ક્ષણે અત્યંત નવો નવો અનુભવ થાય છે. જગતનું ભાન દૂર થાય છે. સર્વત્ર આનંદધન છવાઈ જાય છે. દ્રષ્ટિ સુખરૂપ થાય છે અને સર્વ સૃષ્ટિ આનંદમય દેખાવા લાગે છે. લાકડા સિવાય અગ્નિ શાંત થાય છે તેમ વૃત્તિ સુખ સ્વરૂપમાં મળી એકરૂપ થાય છે. સુખ સાગરમાં ડૂબે છે અને બ્રહ્મરૂપ થાય છે. આ અમર્યાદિત સુખનું વર્ણન વાણીથી થાય એમ નથી. કાષ્ટ બળી જતાં અગ્નિ પોતાના તેજમાં મળી જાય છે. તે વૃત્તિમાં અદ્વૈત ભાવ સ્થિત થતાં તે સુખરૂપમાં મળી જાય છે. તે ખરેખર પરમાત્મા સ્વરૂપ જ છે એમ મારો ચોક્કસ અભિપ્રાય છે અને ઉપનિષદ પણ તે જ પ્રતિપાદન કરે છે. હે ઉદ્ધવ, તું મારો પ્રિય સખા અને ભક્ત હોવાથી મેં તને આ ગૂઢ રહસ્ય કહ્યું છે. તું સંસારમાંથી નિવૃત્ત થાય એટલા ખાતર મેં શ્રુતિઓનો આધાર આપી તને એ વિસ્તારથી સમજાવ્યું છે. પરમાર્થના માર્ગે આ પ્રમાણે પ્રવર્તતા અનેક મતો છર કરશે. કર્મવાદી કહે છે, એક અદ્વિતીય આત્મા માનીએ તો એકના સુખે સર્વને સુખ અને એકના દુઃખે સર્વને દુઃખ કેમ થતું નથી? જુદા જુદા ફળની અભિલાષાથી જુદા જુદા કર્મ કરનારને સુખ દુઃખ ભોગવનાર અનેક અને અનંત હોવા જોઈએ. કર્મવાદી જીવને નિત્ય અને અનંત માને છે, ઈશ્વરને તે માનતા નથી. સંન્યાસ શબ્દ શૂનતા જ તેમને મોટું પાતક લાગે છે. કર્મને જ સર્વ શક્તિમાન કરતા માને છે અને પ્રતિ શરીરમાં હું પણ સુરે છે તે જીવ છે. દરેક શરીરમાં ભિન્ન ભિન્ન જીવ છે અને કર્તા તથા ભોગતા પણ જીવ છે. કર્મવાદી ત્યાગી અને સંન્યાસીને અનધિકારી કહે છે અને વૈરાગ્યની નિંદા કરે છે. હે ઉદ્ધવ, તે કહે છે કે અનિત્ય કંઈ જ નથી, પછી વૈરાગ્ય અને ત્યાગ સાનો? તે એમ માને છે કે જીવ ભોગ કાર અને સ્વર્ગાદી ભોગના સ્થાન નિત્ય છે, નશ્વરને માયિક નથી. વેદને તેઓ નિત્ય માને છે, તેને પ્રમાણ માનીને આવી દલીલો કરે છે. ગંધ પુષ્પ અને સ્ત્રી એ જીવના ભોગ્ય પદાર્થો છે તેને તે નિત્ય માને છે. જળ વિના સમુદ્ર હોવો સર્વથા શક્ય નથી, તેમ આત્મા છે અને જગત નથી એમ બને જ નહીં. જે નિત્ય છે તેનો કોઈ કરતા આવશ્યક નથી. ઘટપટનું જ્ઞાન ક્ષણિક છે, તેથી તે આત્માને જ્ઞાન સ્વરૂપ માનતા નથી. ઇન્દ્રિયને વિષય સુખ સિવાયનું મોક્ષ સુખ તેમને મન અવિવેક છે, અને સંસારને માહિક કહેનારને તે મૂર્ખ કહે છે. તે નિવૃત્તને વૃથા કષ્ટ માને છે, અને કર્મ કરી સારા ફળ ભોગવવા એ જ પ્રવૃત્તિને શ્રેષ્ઠ માને છે. આવી રીતે મીમાંસકોનો મત છે, પણ હે ઉદ્ધવ, અનેક યુક્તિ પ્રયુક્તોથી તેઓ પોતાનો જે જે મત સ્થાપના કરવા માંગે છે તે સર્વોત્તોપરી મિથ્યા છે, એવું તું ખાતરીથી સમજ. શ્રી કૃષ્ણ કહે છે, આવો મિથ્યા મતવાદ વિવેકથી ઓળખવો પ્રવૃત્તિમાં ઘણું કષ્ટ છે. પ્રવૃત્તિમાં વાસનાનું બળ વધે છે. ઓચિંતું મૃત્યુ આવી ઊભું રહે કે તુરંત મરી ગયો, ચાલો દોડો કંઈ ઉપાય કરો એવી ટકટક પ્રવૃત્તિમાં પડેલા કરે છે. અનિવાર્ય દુઃખ ખમે છે અને જન્મ મરણના ફેરામાં પડે છે. ષડ વિકાર અને ષડ ઉર્મિ પ્રવૃત્તિમાં જીવને વર્ગ્યા જ રહે છે, તેથી તેમાં પરમ વ્યથા જ છે. પ્રવૃત્તિમાં અત્યંત દુઃખ છે, સુખ તો જરા જેટલું પણ નથી. વળી જીવ પ્રત્યક્ષ પરતંત્ર જણાય છે, પછી તેને સ્વતંત્ર કર્મ અને કર્તા કહેવો એ મિથ્યાવાદ છે. જીવ સ્વતંત્ર હોત તો સદા સુખી જ હોત અને પાપ કરત નહીં. જીવ બિચારો સદા દીન છે, તે કર્મ કરી કર્માધીન થઈ રહે છે. કર્મનું ફળ આપનાર ઈશ્વર જુદો જ છે, અને તે કર્મ પ્રમાણે સુખ દુઃખ ભોગવવાવે છે. તેથી તેની સત્તા માનવી વેઠે છે. જીવ સ્વતંત્ર નથી, પણ પરતંત્રને સુખ દુઃખનો ભોગતા છે. પરાધીનપણાને જેવું બીજું કોઈ દુઃખ નથી, તેથી તેને અસહાય દુઃખ વેઠવું પડે છે. દુઃખની ઈચ્છા કોઈ કરે નહીં. શ્રુતિ સ્મૃતિ પ્રમાણે જીવ સ્વતંત્ર નથી. જે યથાર્થ રીતે કર્મ કરવાનું જાણતો નથી તે દુઃખની અને સાંગ કર્મ કરનાર સદાચાર સંપન્ન શ્રુતિઓ કિંવા યાજ્ઞિક અથવા અગ્નિહોત્રી પણ સુખી જ થાય છે એવો નિયમ નથી. કર્મ કરવાનું જે યથાર્થ જાણે છે તે પણ દુઃખી જોવામાં આવે છે, અને મૂર્ખ જે કર્મ વિશે અજ્ઞાન છે તે સુખી જોવામાં આવે છે. જે અગ્નિહોત્રી યજ્ઞ પુરુષ અચ્યુત ભગવાનને વિચારી યજ્ઞ કરે છે તેનું તે સ્વકર્મ તેને જ વિપરીત ફળ આપે છે. મને અર્પણ કર્યા વગર જે જે સકામ કર્મ સુકૃત માની કરાય છે તે દુઃખરૂપ જ નીવડે છે. વિષને અમૃત કહેવા જેવા સકામીના સુકૃત છે. કેવળ કર્મઠ છે, તે પોતાને સર્વજ્ઞ અને જ્ઞાતા માને છે. તે અભિમાની થઈ ઘણો દુઃખ વહોરે છે. પતંગને દીવો મૃત્યુરૂપ છે, છતાં તેમાં સુખ માની તે અંદર ઝંપલાવે છે. તેમ કર્મઠ અભિમાનથી દુઃખમાં સુખબુદ્ધિ કરે છે, પણ બિચારાને તે ખોટું માલુમ પડે છે. કર્મવાદીઓ દુઃખના નિવારણ માટે અને સુખની પ્રાપ્તિ માટે કર્મ કરે છે, પણ દુઃખનો નાશ સાથી થાય છે તે તેઓ જાણતા હોતા નથી. ઘર બારવાના હેતુથી હાથ દાજે એવું ઊનું પાણી તેના પર રેડે તો હાથ દાજશે, પણ ઘરને કંઈ થશે નહીં. તેમ અનિવાર્ય મૃત્યુ કર્મથી ટરતું નથી. મૃત્યુના નાશનો ઉપાય કર્મઠ જાણતા નથી, તેથી તેઓ કર્મમાં જ મશગુલ રહે છે અને અચાનક મૃત્યુ મુખમાં પડે છે. છેલ્લે મરણ તો છે જ એમ માની જીવતા છીએ ત્યાં સુધીમાં સુખ ભોગવી લેવું એમ આ મૂર્ખ લોકો કહે છે, તેમને જીવતે જીવ પણ સુખ ક્યાંથી મળે? હે ઉદ્ધવ, વિષ મિશ્રિત મિષ્ઠાન ડાયા માણસો ખાતા નથી, કારણ તેમાં તેઓ પોતાનું મૃત્યુ જુએ છે. ઘરને આગ લગાડતા તેમાં ક્ષણવાર કોઈ રહે નહીં, અને દરવાજા પર ધાડ આવે ત્યારે કોઈને દૂધપાક મીઠો લાગે નહીં, તેમ દેહની પાછળ મૃત્યુ લાગેલું જ છે. ત્યાં વિષયના ભોગ સુખરૂપ ક્યાંથી લાગશે? અંતકારે સ્ત્રી ધન વગેરે સુખ આપતા નથી, તે સર્વે દુઃખના કારણ થાય છે. તેને છોડવાનું ગમતું નથી, તેથી પ્રાણ નીકળતા નથી અને જીવને ઘણી વ્યથા થાય છે. જેમ સૂર્ય ઉપર જેને ચઢાવવો છે તેને પકવાન વગેરે કંઈ સુખરૂપ લાગતા નથી, તેમ મૃત્યુ સન્મુખ હોવાથી વિષય સુખ સુખ આપતું નથી. દેહ ક્ષણભંગુર હોવાથી વિષય સુખમાં મૂર્ખ જ આશક્તિ કરશે. એવી રીતે આ લોકમાં કર્મઠને કંઈ સુખ નથી, તેમ પરલોકમાં પણ નથી. આ લોકમાં સ્પર્ધા, અસૂયા, નાશ વગેરે જે દુઃખના કારણ છે તે સ્વર્ગમાં પણ છે. જેમ જેમ સ્વર્ગના ભોગ ભોગવાય છે તેમ તેમ તપનું પુણ્ય ઓછું થતું જાય છે, અને તે પુણ્ય પૂરું થતાં પાછું સ્વર્ગમાંથી પતન જ છે. પોતાના તપ અને સંપત્તિ સમાન બીજાના તપ તથા સંપત્તિ જોઈ તેની સ્પર્ધા થાય છે. બીજાનું સુખ જોઈ શકાતું નથી અને પોતાથી અધિક પુણ્ય સારી છે તેની નિંદા કરાય છે. જ્યાં આવી ભેદબુદ્ધિ હોય છે ત્યાં સુખ ક્યાંથી? વળી સ્વર્ગની પ્રાપ્તિ માટે યથાર્થ કર્મ કરવામાં ઘણા વિઘ્ન નડે છે. દેશ, કાર, મંત્ર, તંત્ર, દ્રવ્ય, દક્ષિણા, વિધિ વગેરે સર્વ યથાર્થ જોઈએ. ક્ષય રોગીને અલ્પ ઉપચ્ય નડે છે, તેમ કામ્ય કર્મ કરનારને અલ્પ દોષ વિઘ્નનું કારણ હોય છે, અને તેથી તે કર્મ ધારેલા ફળ આપી શકતા નથી. ખેતીમાં જેમ અનેક વિઘ્ન નડે છે તેમ કર્મ કરનારને પણ ખેતીમાં જમીન સારી જોઈએ, બીજ સારા જોઈએ, વરસાદ વખતસર પડવો જોઈએ, તીડ પડવા ન જોઈએ, ખેતીમાં કામના ઓજાર સારા જોઈએ, નહીં તો તેમનો સર્વ શ્રમ વ્યર્થ જાય છે. તેવી જ રીતે કર્મ કરનાર યાજ્ઞિકોને ગર્વ, અહંતા, દંભ, કામ, ક્રોધ વગેરે વિઘ્ન નડે છે, છતાં તેઓ પોતાને કર્મ કરવામાં મોટા ચતુર માને છે, સ્વર્ગ સુખની કામના સેવે છે. પરંતુ હે ઉદ્ધવ, તેમને સર્વે આશા નિષ્ફળ નીવડે છે. વિઘ્ન રહિત કર્મ પરિપૂર્ણ થવું અસંભવિત છે, તેમ છતાં દેવ યોગે તે નિર્વિઘ્ન પરિપૂર્ણ થાય તો તેનું સ્વર્ગ આદિની પ્રાપ્તિરૂપ ફળ નશ્વર છે. કર્મ કરીને તેઓ જે પદને પહોંચે છે ત્યાં ગયા પછી તેમને ત્યાં છે. જે કંઈ પ્રાપ્ત થાય છે તે હું તને કહું છું, તો હે ઉદ્ધવ, તું સાવધાન થઈ સાવધાન ચિત્તે સાંભળ. ઉત્તમ કર્મભૂમિમાં એટલે વર્ણમાં શ્રેષ્ઠ એવા બ્રાહ્મણ વર્ણમાં જન્મ પામી પ્રણવેદનું અધ્યયન કરી યજ્ઞાદિ કર્મ કરવામાં કુશળતા પ્રાપ્ત કરી યાજ્ઞિક વિષયમાં આશક્તિને લીધે સ્વર્ગના દિવ્ય વૈભવ ભોગવવાની ઈચ્છા રાખી કામ્ય કર્મ કરે છે, શ્વાન સૂકા હાડકાને ચાટે છે, પોતાની લાર પોતે ચાટી તેમાં આનંદ માને છે, તેમ ગાંઠમાંનું પુણ્ય આપી પવિત્ર કહેવડાવનાર યાજ્ઞિક ઉચ્છિષ્ટ ભોગ વેચાતા લે છે. યાજ્ઞિક જ્ઞાની મૂર્ખ છે. જે પુણ્યથી મારી પ્રાપ્તિ થઈ શકે તે પુણ્ય વિષય આસક્ત થઈ વ્યર્થ જવા દે છે, પણ સ્વર્ગના ભોગ નશ્વર છે. અને સર્વને સમાન ભોગ નથી, પોતપોતાના પુણ્ય પ્રમાણે ન્યૂન અધિક છે. પોતાના પુણ્યના પ્રતાપથી ચંદ્ર જેવો શીતલ પ્રકાશ આપનાર શુભ્ર વિમાનમાં બેસી દિવ્ય દેહ પ્રાપ્ત કરી મન હરણ કરે એવી સ્વર્ગની સ્ત્રીઓ સાથે તે ક્રીડા કરે છે, ગાંધર્વની અતિ મધુર ગાયન સાંભળે છે અને જુદા જુદા સ્થાનમાં વિહાર કરે છે. સ્ત્રીઓથી વિંટરાઈ વિચિત્ર ગતિવાળા વિમાનમાં બેસી ઈચ્છા અનુસાર તે ગમન કરે છે. વિમાનને મંજુલ અવાજ આપે એવી ઘંટડીઓ હોય છે, રત્ન જડિત કપડું મઢેલું હોય છે, નંદનવન જેવા સુગંધીદાર પુષ્પ અપાર છે અને જ્યાં કોકિલાના મધુર સ્વર અને બ્રહ્માંડનો ગુંજરાવ અહોનિસ થયા કરે છે ત્યાં જાય છે અને વિલાસો ભોગવે છે. કપૂરને અગ્નિની ભેટ થતાં એકદમ ભડકો થઈ બળી જાય છે, તેમ સકામજન નશ્વર ભોગ માટે સર્વ પુણ્ય ખર્ચે છે. આવા ભોગ ભોગવવામાં પુણ્ય પૂરું થતાં પતન થશે અને સર્વ ભોગ છોડવા પડશે તે ભૂલી જાય છે અને દીવાની સાથે આલિંગન કરવામાં પોતાનું મૃત્યુ છે તે પતંગ ભૂલી જાય છે, તે મનુષ્ય પણ તે ભૂલી જાય છે, એટલો બધો તે ભોગ મગ્ન બની જાય છે. જ્યાં સુધી ગાંઠમાં ધન છે ત્યાં સુધી વેશ્યાની પ્રીતિ છે, તેમ પુણ્યનો ક્ષય થતાં સ્વર્ગમાંથી અનિચ્છા છતાં પતન છે અને જન્મ મરણના ચક્રમાં પુનઃ પડવાનું છે. યાજ્ઞિક કષ્ટ વેઠી સુખી થવા સ્વર્ગમાં જાય છે, પણ સ્વર્ગનું સુખ ઘડીકમાં ઉડી જાય છે અને ગર્ભવાસનું દુઃખ ભોગવવું પડે છે. સ્વર્ગ સુખ મૂર્ખોને ગમે છે, પણ તે માર્ગ કંઈ નિર્દોષ નથી. વિધિયુક્ત આચરણ કરનાર યાજ્ઞિકને મહાદુઃખ પ્રાપ્ત થાય તો વિધિરહિત યાજ્ઞિકને સુખ ક્યાંથી મળે? બાળકના હાથમાં શસ્ત્ર આપવાથી તે પોતાનું જ શરીર છેદે છે, તે મન માંકડને તેને મદિરા પાન કરાવ્યું. તેમ મન માંકડ અને તેને મદિરા પાન કરાવ્યું એટલે પૂછવું જ શું? મનુષ્ય સ્વભાવતઃ જ કામ આશક્ત હોય છે, તેને ભોગ પ્રાપ્ત થતાં તેમાં તે લુપ્ત થઈ જાય છે અને ભોગ ન પ્રાપ્ત થાય ત્યારે દીન થઈ જાય છે. તે સહજ વિષય આશક્ત છે, તેમાં દંભી અવિવેકી અને અધર્મી પુરુષોનો સંગ થાય છે, એટલે અધર્મ અને દુરાચરણમાં તેને પ્રીતિ થાય છે. પરદ્રવ્ય અને પરદારાની ઈચ્છા કરે છે, તેની પ્રાપ્તિ માટે શરીરને અતિ કષ્ટ આપે છે, બાયલા બને છે અને સ્ત્રીની પ્રાપ્તિ માટે પ્રાણીઓની હિંસા કરવામાં તત્પર થાય છે. એ અધર્મીઓ અવશ્ય કર્મ કરતા નથી, વેદોનું વાંચન માનતા નથી, સ્મૃતિ અને શાસ્ત્રો તેમને રુચતા નથી. તે જારણ મારણ વશીકરણ વગેરે વિદ્યા સાધ્ય કરે છે અને તામસ યજ્ઞ આરંભી જીવની હિંસા કરે છે, ભૂત ભૈરવ વૈતાર વગેરેની ઉપાસના કરે છે, મધથી ગળો ભરી હલકી સ્ત્રીની પૂજા કરે છે, પ્રેતપાત્રમાં રુધિર ભરે છે, મોહિની મંત્ર જપે છે અને એવા કર્મ કરવાથી અંતે અંધતમ નામના નરકમાં પડે છે અને નરકવાસ પૂરો થતાં વૃક્ષ અથવા પાષણ થઈ ગાંઠ મૂઠ અવસ્થા દીર્ઘકાળ પર્યંત ભોગવે છે. હે પ્રિય ઉદ્ધવ, મરણ ધર્મવાળા જીવનો દુઃખમાં જ વાસ છે, તેને અત્યંતુ સુખ મળતું નથી. નરદેહ પ્રાપ્ત કરી યજ્ઞને નામે પ્રબળ ક્રૂર કર્મો આચરી ઉત્તરોત્તર દુઃખરૂપ ફળ તે મેળવે છે. એ પ્રમાણે વિધિયુક્ત કામ્ય કર્મ કરે છે તેને સ્વર્ગ પ્રાપ્ત થાય છે, પણ ત્યાંથી પતન થયા પછી દુઃખ ભોગવવામાં રહે છે અને વિધિ વગરના કર્મ કરનારને દુઃખ અને નરકની પ્રાપ્તિ છે. સંતના ચરણથી જે વિમુખ છે તેને સ્વપ્નમાં પણ સુખની આશા નથી, પરંતુ ઇન્દ્ર અગ્નિ આદિ દિક્પાળના લોક શાશ્વત છે અને ત્યાંનું સુખ શાશ્વત છે એવી કલ્પના કરનાર પણ મૂર્ખ છે. લોકપારોમાં અમરેન્દ્ર એટલે મરુદગણોનો રાજા ઇન્દ્ર શ્રેષ્ઠ છે. સૂર્ય, ચંદ્ર, વરુણ, કુબેર અને યમ વગેરે તેને શ્રેષ્ઠ માને છે. પણ ઐરાવત પર બેસનાર અમરાવતીનો રાજા અને ઉર્વશી, રંભા વગેરે અપ્સરાઓ સાથે વિલાસ કરનાર ઇન્દ્ર મારી કાર શક્તિથી ડરે છે. બ્રહ્માના એક દિવસમાં 14 ઇન્દ્ર થાય છે તો પછી બીજાની સી ગતિ. 2 પરાર્ધ વર્ષનું આયુષ્ય ધરાવનાર બ્રહ્માને પણ મારી કાર સત્તા ગરે છે એવી રીતની પ્રવૃત્તિમાં અનર્થ જ ભરેલો છે. નિવૃત્તિ જ સર્વથી શ્રેષ્ઠ છે. શ્રીકૃષ્ણ ઉદ્ધવને કહે છે, આ 11 ઇન્દ્રિયો જુદી જુદી ક્રિયા કરે છે, તેમાં આત્મા સર્વનો સાક્ષી છે. ઘરમાં દીવો કર્યો કે લોક પોતપોતાના કામે લાગે છે, તેમ અહીં જીવ છે. ખેડૂત હાથમાં કુહાડો લઈ ઝાડ પાડે છે, તેમ જીવ ઇન્દ્રિયોને કર્મ કરવામાં પ્રેરે છે, તેમ સત્વાદી ગુણો ઇન્દ્રિયોને પ્રેરે છે. આત્મા તો બંનેનો સાક્ષી છે. જીવને કર્મ કરવામાં કંઈ કારણ નથી. લોહ ચુંબકથી જળ લોહનું આકર્ષણ થાય છે, તેમાં ચુંબકપણો અને સન્નિધિ કારણ છે. સૂર્ય ઉગ્યો કે લોક સારા નરસા કર્મ કરવા માંડે છે, તેમાં સૂર્યને કર્મનો ભાર નથી. તેવી રીતે મિથ્યા અસાધ્યને લીધે જીવમાં કરતા ભોગતાપણું પ્રતીત થાય છે. કમરાના રોગીને ચંદ્ર પીરો દેખાય છે. ઉતાવળથી ચાલતા બાળકને ચંદ્ર દોડતો દેખાય છે. તેવી રીતે આત્મામાં દેહની ઉપાધિને દેહે ધ્યાસને લીધે કરતાપણાનો ભાસ થાય છે. ઉપાધિ જ મિથ્યા છે તો આત્મા ભોગતા ક્યાંથી થશે? ખરું જોતા આત્મા અકર્તા અને અભોગતા છે. જીવ અનેક છે એમ માનવું પણ મિથ્યા છે. અંતઃકરણમાં 3 ગુણોના કર્મની ધામધૂમને લીધે જીવ અનેક છે એમ ભાસે છે. અહંકારને લીધે જ્યાં સુધી દેહાત્મ ભાવ છે ત્યાં સુધી અનેકત્વ ભાસે છે. પણ હે ઉદ્ધવ, તે ખોટું છે. અરીસામાં પોતાની પ્રભા દેખાવાથી પોતે અને અરીસામાં દેખનાર એમ 2 થવાતું નથી. પોતાનું મુખ ચરકતા શસ્ત્રમાં અરીસામાં કે પાણીમાં લાંબુ અને હાલતું દેખાય છે, તેમજ 3 ગુણને લીધે એકમાં અનેકત્વનો ભાસ કરે છે. સૂત્ર અનેક વસ્ત્રરૂપે પ્રતીત થાય છે. સાકરની શેરડી અંદરથી નરમ અને બહારથી કઠણ નથી, તેનો રસ પણ નીકળવાનો નથી. બહુરૂપી અનેક રૂપ ધારણ કરે છે તેમ એક સચ્ચિદાનંદ પરમાત્મા શ્રીહરિ ગુણના ક્ષોભને લીધે અનેક રૂપે દેખાય છે. જીવ જ્યાં સુધી દેહની ઉપાધિમાં તદાત્મય ભાવ ધરે છે ત્યાં સુધી તેને અનેકત્વને ભય છે, અને ત્યાં સુધી જ જન્મ, મરણ, સ્થિતિ વગેરે છે. પણ એકત્વ ભાવમાં જ ખરો આનંદ છે. અદ્વૈત ભાવ આવતા જ કારની સત્તા રહેતી નથી અને અમર્યાદિત સુખ અનુભવાય છે. જેનામાં ગુણોનું વૈષમ્ય છે તે લોકના ભોગમાં આશક્ત હોય છે અને તે જ યજ્ઞ આદિ કરી ભોગના સ્થાન પ્રાપ્ત કરે છે, પરંતુ તે સ્થાન પ્રાપ્ત કર્યા બાદ ત્યાંથી પતનનો તેમને ભય લાગે છે. સ્વર્ગ પણ અનિત્ય છે એમ જાણીને ત્યાંનો ઇન્દ્ર પણ દુઃખી જ રહે છે. ત્યાં મેળવેલું સ્થાન જાય છે, ભોગ જાય છે અને કરેલું કષ્ટ વ્યર્થ જાય છે, પતનનો દુઃખ માત્ર રહે છે. તેથી જખમ પર મીઠું લગાડવા જેવું ઘોર દુઃખ થાય છે. સ્વર્ગ અશાશ્વત છે તે જાણતો ન હોવાથી તે દુઃખ ભોગવે છે. સર્વ લોક માયાનો ખેલ હોવાથી ત્યાં સુખની આશા ક્યાંથી? કર્મઠ શુદ્ધ મૂર્ખ છે, તેથી માયિક વિષયની ઈચ્છા કરે છે. તેમની ઈચ્છા મૃગજળના તળાવના પાણી વડે ભાત રાંધવાની આશા જેવી છે. આ જગત માયામય છે, માયામય કલિપ્ત સંસારનો અજ્ઞાનથી જન્મ થાય છે. મનના વિકલ્પને લીધે સંસારી જીવ એકને અનેક કરે છે. ધંતુરાની બી ખાધ પછી સર્પ, માછલા, ગાય, સસલું વગેરે પ્રત્યક્ષ ન હોવા છતાં પ્રત્યક્ષ જણાય છે. તે માયાથી ભ્રમિત થવાથી જગતનું એકત્વ મિથ્યા હોવા છતાં સત્ય દેખાય છે. નિજાતમાં પુરુષોત્તમ હું એક જ છું. મારા જુદા જુદા રૂપના કાર આત્મા આગમાં જુદા જુદા સ્વભાવ, જુદા જુદા ધર્મ, જુદા જુદા કર્મ વગેરે જુદા જુદા નામ છે. પ્રકૃતિમાં ક્ષોભ કરનાર કાર કહેવાય છે. પ્રકૃતિનો નિયામક આત્મા છે. કર્મનો બોધ કરનાર વેદ છે. અદ્રષ્ટ ઘોતક ધર્મ છે. આત્મામાં ભોક્તૃત્વ તે સ્વભાવ કહેવાય છે. સાગરમાં તરંગ છે તેમ મારામાં જગત માયાને લીધે પ્રતીત થાય છે. ખરું જોતા હું સર્વત્ર સર્વ દેહમાં સદા એક જ સ્વરૂપે વ્યાપી રહ્યો છું. મારા સિવાય અણુ માત્ર પણ ખાલી નથી. જેવા ભાવથી મને જુએ છે તેવો હું દેખાઉં છું. નાસ્તિક વૃત્તિના માણસોને હું ક્યાંય દેખાતો નથી. જ્યારે આસ્તિકોને હું સર્વત્ર દેખાઉં છું. હું શુદ્ધ બુદ્ધ અને મુક્ત, છતાં મનુષ્ય મને જુદા જુદા નામ આપે છે, જે મને એક સર્વવ્યાપક અને સર્વાત્મા જાણે છે તે જ મારો પ્રિય ભક્ત છે અને તે જ જ્ઞાની છે. તે આત્મા છે અને હું દેહ છું. હું ધ્યાતા અને તે ધ્યાય છે, એટલો તે મને પ્રિય છે. જ્ઞાની આવા એકાત્મ ભાવથી જ મને ભજે છે. તું પણ મને એવી રીતે જાણી મારું ભજન કર. પછી ઉદ્ધવે શ્રી કૃષ્ણને કહ્યું કે અદ્વૈત ભક્તિથી ભજનાર ભક્ત જો ભગવાનને ગમે છે તો તે ભક્તિ સાધ્ય કરવાનો માર્ગ મને બતાવો. ઉદ્ધવ કહે છે, હે કૃષ્ણ, આત્મા દેહમાં હોય ત્યારે ખરેખર બંધ પામે છે કે બિલકુલ બંધન પામતો જ નથી, અને ગુણ હોવા છતાં જ મુક્તિ મળે છે કે ગુણ ગયા પછી મુક્તિ મળે છે તે મને બરાબર સમજાયું નહીં. તેથી તે મને સ્પષ્ટ કરીને સમજાવો. પેટે પથ્થર બાંધી સમુદ્ર તરાય નહીં તેમ દેહમાં ત્રિગુણ છે જ, એટલે મુક્તિની સી આશા? રજોગુણ ને તમોગુણનું કાર્ય દેહ ઇન્દ્રિય વગેરે છે. ત્યાં સુધી ગુણ પ્રમાણે કર્મને સુખ દુઃખ છે જ. ભૂમિ વગર વૃક્ષ નથી તેમ ગુણ નથી તો દેહ વગેરે પણ નથી. તેથી મુક્તિ અસંભવિત છે. કારણ જાય અને કાર્ય રહે એ અસંભવિત છે. કારણ જાય અને કાર્ય રહે એ અસંભવિત છે. વળી આત્મા સ્વયં પ્રકાશ છે અને ગુણ અજ્ઞાનરૂપ રાત્રિનું પરિણામ છે, તે આત્માને બાધિત કેમ કરે? અંધારું સૂર્યને ગળી જાય તો આત્મા ગુણમાં સપડાય, એ રીતે બંધન અને મુક્તિ બંને સંભવિત જણાતા નથી. હે શ્રીપતિ, બદ્ધ અને મુક્તની સ્થિતિ કયા લક્ષણથી જણાય છે? જ્ઞાની ગુણને વશ કરી ગુણાતીત કેવી રીતે થાય છે? મુક્ત દશામાં તે કેવી રીતે ભોગ ભોગવે છે? તેની બેસવા ઉઠવાની ક્રિયા કેવી રીતે થાય છે વગેરે લક્ષણ કૃપા કરી સવિસ્તર કહો. હે સર્વશ્રેષ્ઠ વૈકુંઠાધિપતિ ગોવિંદ, આ પ્રશ્નોના ઉત્તરો સાંભળવાની મને અત્યંત ઉત્કંઠા છે. ગુણનો સંબંધ અનાદિકાળથી ચાલ્યો આવે છે અને આત્મા તેથી નિત્યબદ્ધ છે, એટલે તેને નિત્ય મુક્ત કહેવો એમાં સ્પષ્ટ વિરોધ જ છે. આત્મા નિત્ય મુક્ત જ છે તો બંધનનું નામ જ રહેતું નથી. આત્મા એક જ છે, એકને જ બંધન અને મુક્તિ છે, તો બે અવસ્થા કેવી રીતે હોઈ શકે? તૃપ્તને જ ભૂખ્યો કહેવો, જાગૃતને સૂતેલો કહેવો, જીવતાને મરેલો કહેવો, અથવા ખરાને ખારાને મોરું કહેવું, તેવી જ રીતે અદ્વૈત અને દ્વૈત, સંતને અસંત અને હિત તે જ અનહિત એમ કહેવા જેવું છે. બંધન અને મુક્તિ અનાદિ છે એમ શાસ્ત્ર કહે છે. પરસ્પર ઉલટી અવસ્થા એક આત્માને કેવી રીતે સંભાવે? હે દેવ, તમે મોક્ષદાતા છો, આ અવસ્થા મને સ્પષ્ટ રીતે સમજાવો. ગૃહ્ય જ્ઞાનની પ્રાપ્તિ માટે ઉદ્ધવે શ્રીકૃષ્ણને આવો પ્રશ્ન કર્યો. તેથી શ્રીકૃષ્ણ પરમાત્મા હવે પ્રથમના અધ્યાયમાં વિદ્યા અને અવિદ્યાનું નિરસન કરશે. શ્રીકૃષ્ણને ઉદ્ધવના સંવાદની આ કથા અત્યંત રમણીય છે. એમાંથી વાચકોને આત્મબોધ અને પરમ આનંદ અવશ્ય પ્રાપ્ત થશે.